તારીખ 28/11/1991 પૂજ્ય ભાઈ શ્રી શશીભાઈ દ્વારા સોનગઢમાં થયેલ તત્વચર્ચા સળંગ નંબર 28.
એમાં એવું છે કે ગુરુદેવ એક ગુરુ તત્વ જેને કહીએ એવા સ્થાને હતા કે જો કોઈ શુષ્ક જ્ઞાની થાય તો એને વ્યવહાર ઉપર વજન દઈને પણ ઠપકો આપતા. જેમ કે ગુરુદેવ રાત્રે પાણી નહોતા પીતા, તો તાકાત નથી કે ત્યાં કોઈ ગોળાનું ગુજારું ખખડાવી શકે. ત્યાં એક પાણીનું પરબ હતું પાછળવાળા પગથિયા પાસે, પણ સાત્રે તો શાંતિ હોય એટલે ત્યાં જો ગુજારું ખખડે તો ગુરુદેવને રૂમમાં ઓલીકોર ખબર પડે. એટલે રાત્રે ગુરુદેવ તો પાણી ન પીએ, પણ ત્યાં કોઈ પાણી પીવા આવી ન શકે એટલા બધા વ્યવહારમાં કડક હતા કે કોઈ ત્યાં ગુજારું ખખડાવી ના શકે. અને ખબર પડી હોય કે કોઈ અહીંયા પાણી પીધું છે, કોણ હતું, કોણ રાત્રે અહીંયા પાણી પીએ છે. અરે તાપ જ ન જરૂરી હતો ગુરુદેવનો તાપ કોઈ ન જરૂરી હકે. એનું નિશ્ચિત પ્રધાન તો ઉપદેશ હતો, એમનો નિશ્ચિત પ્રધાન તો ઘણો ઉપદેશ હતો, અધ્યાત્મ પ્રધાન તો ઘણો ઉપદેશ હતો, પણ વ્યવહારના વિષયમાં પણ એમનો તાપ એવો હતો. શું કોઈ ભૂલ કરી ગયું હોય વ્યવહારમાં તો ગુરુદેવની આંખ થઈ જાય, ન થાય. એટલે એમ કે નિશ્ચય અને વ્યવહાર બંને બાજુ એનો ઉપદેશ ચાલતો હતો ગુરુદેવ. એમ કેમ છે અલિંગ ગ્રહણના 20 બોલમાંથી છેલ્લા બોલમાં આવે છે કે લિંગ એટલે કે પ્રત્યભિજ્ઞાનનું કારણ એવું જે ગ્રહણ, એટલે કે અર્થાવબોધ સામાન્ય તે જેને નથી તે અલિંગ ગ્રહણ છે. આ રીતે આત્મા ગ્રહથી નહીં અલિંગિત એવો શુદ્ધ પર્યાય છે એવા અર્થની પ્રાપ્તિ થાય છે. અહીં શું કહેવા માંગે છે તે સમજાવો. પહેલા તો શબ્દાર્થ કરી લઈએ, પછી અહીંયા કહેવાનો અભિપ્રાય શું છે આચાર્યદેવનો. પ્રવચન સારની 172મી ગાથામાં શુદ્ધ આત્મ સ્વરૂપનું વર્ણન કરતા આત્માને અલિંગ ગ્રહણ નામના શબ્દોથી પણ નિર્દેશ કર્યો છે. આત્મામાં રૂપ નથી, રસ નથી, ગંધ નથી, શબ્દ નથી, વર્ણ નથી, કોઈ આત્માને આકાર નથી, સંસ્થાન જેને કહે છે શાસ્ત્ર ભાષામાં, અને આત્માનું કોઈ ચિહ્ન નથી, લિંગ એટલે ચિહ્નથી ગ્રહણ થતું નથી. આત્મા તો ચૈતન્ય સ્વરૂપે છે, ચેતના સ્વભાવે છે, એવી ગાથા છે. એ ગાથા બીજા બધા શાસ્ત્રોમાં છે, આચાર્યદેવના અને ધવળમાં પણ એ ગાથા છે. લિંગ એટલે ચિહ્ન, ચિહ્ન કેવું કે પ્રત્યભિજ્ઞાનનું કારણ એવું જે ગ્રહણ, એટલે કે અર્થાવબોધ સામાન્ય. એટલે શું? શાસ્ત્ર પરિભાષા છે અને એકદમ જરા હાઈ લેવલની શાસ્ત્ર પરિભાષા છે, હાયર લેંગ્વેજ જેને કહીએ. અર્થાવબોધ એટલે જેનાથી વસ્તુનો બોધ થાય. અવબોધ એટલે જ્ઞાન, અર્થ એટલે પદાર્થ, પદાર્થનું જ્ઞાન થાય. કયા પદાર્થનું? સામાન્ય પદાર્થનું જ્ઞાન થાય તેને અર્થાવબોધ સામાન્ય કહેવામાં આવે છે. એ પ્રતિભિજ્ઞાનનું કારણ છે. પ્રતિભિજ્ઞાન એટલે કેવું જ્ઞાન? કેમ કે ઘણાને ખબર નહીં હોય શબ્દો, જરા શાસ્ત્રીય પરિભાષાના છે. એક પદાર્થ જે પહેલા જોયો હોય તેનું તે પદાર્થનું ફરી ના તે જ પદાર્થ રૂપે જ્ઞાન થાય તેને પ્રત્યભિજ્ઞાન કહે છે. દાખલા તરીકે કે આ ભાઈને મેં કાલે જોયા હતા, તે જ ભાઈ આ છે કે જેને મેં કાલે જોયા હતા, એવું આજે જે મને જ્ઞાન થાય, આ તે ભાઈ છે મને આજે એ ભાઈનું જ્ઞાન થતા કે જેને મેં કાલે જોયા હતા, તો એ ભાઈ સંબંધીનું મારું વર્તમાન જ્ઞાન તે પ્રત્યભિજ્ઞાન, પ્રત્યભિજ્ઞાન કહેવાનું આવે છે. આનું નામ પ્રત્યભિજ્ઞાન. તો અર્થાવબોધ સામાન્ય એટલે સામાન્ય જે પદાર્થ છે એનું જે બોધ એટલે જ્ઞાન છે, એ ભૂતકાળમાં પણ એનું જ્ઞાન થાય છે, એક સમય પહેલાં પણ એનું જ્ઞાન થાય છે, બીજા સમયે પણ એનું જ થાય છે, ત્રીજા સમયે પણ એનું જ થાય છે, એમ એ પ્રત્યભિજ્ઞાનનું કારણ છે. જે સામાન્ય સ્વરૂપ છે એ ત્રિકાળી હોવાથી એ પ્રત્યભિજ્ઞાનનું કારણ છે, તેના તે પદાર્થનું જ જ્ઞાન થાય છે.
શાસ્ત્રમાં એવી રીતે વ્યાખ્યા આપી છે કે પ્રત્યભિજ્ઞાનનું કારણ તે ધ્રુવ,
તે ધ્રુવ, ધ્રુવ કહો અર્થાવબોધ સામાન્ય કહો, બે એક જ વાત છે, શબ્દો જુદા છે. તેને ધ્રુવ કહો એને બીજા શબ્દથી અર્થાવબોધ સામાન્ય કહેવાય છે. એટલા માટે કહેવાય છે કે અર્થ નામ તે પદાર્થ છે, અબોધ નામ તે જ્ઞાન સ્વરૂપ છે અને સામાન્ય સ્વરૂપે છે.
પ્રતિભિજ્ઞાનની આવી રીતે વ્યાખ્યા કરવાનું કોઈ કારણ છે?
અહીંયા પ્રયોજન છે, અહીંયા પ્રયોજન એ છે કે એનું ગ્રહણ નથી કરતી. શુદ્ધ પર્યાય છે અહીં શું કહેવું છે કે પ્રત્યભિજ્ઞાનનું કારણ એવું જે ધ્રુવ દ્રવ્ય, હવે આપણે લાંબા શબ્દો નહીં વાપરીએ, પ્રત્યભિજ્ઞાનનું કારણ એવું જે ધ્રુવ દ્રવ્ય તેનું ગ્રહણ જેને નથી, એને લિંગ, એટલે લિંગ એટલે ચિહ્ન આપ્યું, કેમ કે જે કાલે હતું તે જ આજે છે એટલે એને એનું ચિહ્ન કહ્યું, એનું ગ્રહણ નથી. કોને? વર્તમાન શુદ્ધ પર્યાયને. તેનું ગ્રહણ જેને નથી તે અલિંગ ગ્રહણ છે. કોને નથી? હવે કે આ રીતે આત્મા દ્રવ્યથી નહીં અલિંગી તેવો શુદ્ધ પર્યાય છે. જે શુદ્ધ પર્યાય છે એ દ્રવ્યથી પણ અલંગિત નથી, દ્રવ્યથી પણ ભિન્ન છે એમ કેવું છે.
ત્યાં અલંગિતને અવલંબનના રૂપમાં
અહીંયા વાત નથી. શુદ્ધ પર્યાય તે શુદ્ધ પર્યાય છે કે જેમાં દ્રવ્ય નથી, દ્રવ્ય સામાન્ય તે દ્રવ્ય સામાન્ય છે કે જેનું જે શુદ્ધ પર્યાય થી ભિન્ન છે એમ કેવું છે.
પર્યાય ઉપર વજન
અહીંયા પર્યાય ઉપર વજન એટલા માટે આપ્યું છે કે જે પરમાત્મા પદ છે એ ધ્રુવ છે, ત્રિકાળી છે, અપરિણામી છે, એવું તો સાંખ્ય પણ કહે છે, પણ શુદ્ધ પર્યાયનો વિષય ત્યાં નથી અને અનુભવ શુદ્ધ પર્યાયમાં છે. બીજો એક ન્યાય ગુરુદેવ આપતા આ વચન ઉપર, આ બોલ ઉપર પ્રવચન કરતા કે જે અર્થાવબોધ સામાન્ય ધ્રુવ પદ છે એમાં કેટલો આનંદ ફેર્યો છે, અનંતો આનંદ ફેર્યો છે. ભંડારમાં તો કેટલી સંપત્તિ ભરી છે કે અનંત સંપત્તિ ભરી છે, તમારી કેટલી કે જેટલી તમે વાપરી એટલી, બાકી તમારી નહીં, બરાબર છે. એટલે જેટલો અનુભવમાં આનંદ આવ્યો એટલો પોતાનો પર્યાય એમ પણ અહીંયા કહેવાનો નિર્દેશ છે કે અનુભવ વગર ને વાત તો કેવળ વાત જ છે. જો તમને અર્થાવબોધ સામાન્ય દ્રવ્ય સામાન્ય એનું જો ખરેખર મહત્વ હોય તો આનંદ હોવો જોઈએ, શુદ્ધતા પર્યાયમાં આવવી જોઈએ. એ શુદ્ધ પર્યાય તે આત્મા છે. અહીં તો હવે એ વેદન ની અપેક્ષા લે છે.
અલંગિત શબ્દ શું નિર્દેશ, અલંગિત શબ્દ શું નિર્દેશ કરે?
નહીં આલિંગિત એવો શબ્દ છે. આત્મદ્રવ્યથી નહીં આલિંગિત એટલે આત્મદ્રવ્યને નહીં અડતી, નહીં સ્પર્શતી, આશ્રય તો એનો છે પર્યાય, પણ અહીંયા એ વાત નથી. અહીંયા એને નહીં અડતી, નહીં સ્પર્શતી, એનાથી ભિન્ન રહેતી એમ કેવું છે. સામાન્ય તે સામાન્ય છે, એક સમયનું વિશેષ ઉત્પાદ વ્યય નથી. એક સમયનો જે ઉત્પાદ વ્યય છે તે ત્રિકાળી સામાન્ય નથી એમ કેમ છે. કેમ કે આ 20મો બોલ છે, 18 અને 19ના બોલમાં દ્રવ્ય અને ગુણનો વિષય લઈ લીધો છે અલિંગ ગ્રહણના અર્થમાં. અલિંગ ગ્રહણના અર્થમાં દ્રવ્ય પણ બતાવ્યું છે અલિંગ ગ્રહણના અર્થમાં ગુણો પણ બતાવ્યા છે, હવે એક બાકી રહેતી પર્યાય, તો પર્યાયને આ પદ્ધતિથી બતાવી છે અલિંગ ગ્રહણના અર્થમાં. એમ કરીને અલિંગ ગ્રહણના 20 અર્થ કાઢ્યા, એમાં છેલ્લે દ્રવગુણ પર્યાય એવા 3 અર્થ કાઢ્યા છે અલિંગ ગ્રહણના 1 શબ્દના અર્થમાંથી. તો એમાં દ્રવગુણ પછી પર્યાયની વાત આ છેલ્લે લીધી છે. અને એમાં આ આ બોલ ઉપરનું પ્રવચન ગુરુદેવનું 91 સાલમાં થયું હતું. 91 સાલમાં 91 જન્મ જયંતિ વખતે મલાડમાં, અને ત્યાં એમ બોલ્યા, ત્યાં સાંભળવામાં હતા કે અહીંયા ત્રિકાળી ધ્રુવને ગૌણ કરાવ્યું છે અને શુદ્ધ પર્યાયની મુખ્યતા કરી છે. કઈ અપેક્ષા છે કે વેદનની અપેક્ષા છે. વેદનની અપેક્ષા એ ધ્રુવ છે એ ગૌણ છે અને શુદ્ધ પર્યાય તે મુખ્ય છે. એટલા માટે કે વેદન ધ્રુવમાં નથી થતું, વેદન પર્યાયમાં થાય છે. એના ઉપર પરમાગમ સારની અંદર 2 વચન ગુરુદેવમાં આવેલા છે એ જ વિષય ઉપર, અને 2 લગભગ સરખા છે. ભાષા ફેર છે પણ વિષય લગભગ એક જ છે. વર્તમાન પર્યાય અનુભવ તો અનુભવના વેદનમાં જ રહે છે. પરિણામને ગૌણ કહ્યું છે એ ખબર છે, એમ કે પરિણામને ગૌણ કરાયું છે ને ગૌણ કહ્યું છે તે ખબર છે. એ તો લક્ષ્યની અપેક્ષા એ ગૌણ કહ્યું છે, કેમ કે લક્ષ્યમાં મુખ્ય હોય છે ત્રિકાળી અને પરિણામ ગૌણ થાય છે. એ લક્ષ્યની અપેક્ષાએ છે, અનુભવની અપેક્ષાએ નહીં. અનુભવની અપેક્ષાએ એ જ મુખ્ય છે, પરિણામ મુખ્ય છે, કારણ કે દ્રવ્યનો અનુભવ થતો નથી. આ પ્રવચન પૂજ્ય બેનશ્રીના વચનામૃત બોલ 201 ઉપર ચાલી રહ્યું છે. મારી નોંધ છે એમાં બાજુમાં. મારું વિતરાગી તત્વ છે તેનું જ્યાં હું લક્ષ્ય કરું છું ત્યાં તો વિતરાગી દશા પ્રગટ થાય છે અને એ જ મારે મુખ્ય છે. વેદનમાં આવે એ જ મારે મુખ્ય છે. શું લક્ષ્યની અપેક્ષાએ ભલે ગૌણ કર્યું, ઠીક છે, એ આ ખબર નથી એમ નહીં લેતા, પણ જે આ વેદન છે તે ગૌણ કરીશ એ નહીં ચાલે. જોવો ભાષા ગુરુદેવની જોજો, કે આ વેદન છે તેને ગૌણ કરીશ તે નહીં ચાલે. પૂર્ણાનંદના નાથને તે જાણ્યો અને વેદનમાં આવ્યો, એ વેદનને તું ગૌણ ન કરીશ. હા આમ કે છે કે તો લક્ષ્ય કરવાની અપેક્ષાએ તને ગૌણ કર્યું, પણ મુખ્ય તો એ જ છે કે જે આનંદ પોતાને પ્રત્યક્ષ વેદાય તે મુખ્ય છે. એને અહીંયા કે છે કે દ્રવ્યથી નહીં આલિંગી તે વિશુદ્ધ પર્યાય તે આત્મા, આત્મા કહીને એની મુખ્યતા કરાવી છે. બસ એ જ ટોનમાં એમણે બીજો બોલ લીધો છે 541 નંબરનો. કુદરતી આંકડા એવા એવા છે, બોલો 514 ને 541 એકલો ચોકડો આગળ પાછળ થયા છે. વિષય એકનો એક આવ્યો છે, નહીં 541 નથી, 544 છે, 544 છે, ભૂલ થઈ મારી. 544માં તો ગુરુદેવે જરા વધારે ખોલીને આ વાત મૂકી કે સમયસારની ગાથામાં 11મી ગાથામાં પર્યાયને ગૌણ કરીને અપૂતાર્થ કહી હતી. હવે પોતે કમ્પેરેટિવ સ્ટેટમેન્ટ આપે છે પોતાની શૈલીનું, શું કે સમયસારની 11મી ગાથામાં પર્યાયને ગૌણ કરીને અપૂતાર્થ કહી હતી. ત્યાં તો પર્યાયનો આશ્રય છોડાવવા પર્યાયને ગૌણ કરીને અપૂતાર્થ કહી હતી, પણ પર્યાય સર્વથા નથી જ એમ નથી. અહીં ગાથા 15માં તો, એટલે આ 15 ગાથાનું પ્રવચન ચાલી રહ્યું છે વિધિનું. અહીં ગાથા 15માં તો જેમાં અબધ સ્વરૂપાત્મા અનુભવમાં આવ્યો તે પર્યાય મુખ્ય જ છે, તે પર્યાય જૈન શાસન છે. અને કુંદકુંદ આચાર્ય દેવે સમસ્ત જૈન શાસન, જૈન શાસનમ સર્વમ એવો શબ્દ વાપર્યો છે, એક વિશેષણ વધારે વાપર્યું છે, સમસ્ત જૈન શાસન છે. આહા, મારું જે દ્રવ્ય વિકાર વિનાનું વિતરાગી તત્વ છે એનું લક્ષ્ય કરું છું, ત્યાં પર્યાયમાં વિતરાગતા આવે છે. એ વેદનની પર્યાય મુખ્ય જ છે. દ્રવ્ય વેદનમાં આવતું નથી, પર્યાય વેદનમાં આવે છે. એ વેદનની પર્યાય મારે મુખ્ય છે, તેને તું ગૌણ કરીશ એ નહીં ચાલે નાથ. પછી એ શૈલી આવી જો. પૂર્ણાનંદનો નાથ જ્યાં જાણ્યો અને અનુભવમાં આવ્યો એને ગૌણ નહીં થાય મો. એ તો તને દ્રવ્યનું લક્ષ્ય અને આશ્રય કરાવવા પર્યાયને ગૌણ કરી હતી, પણ વેદન તો પર્યાયમાં મુખ્ય છે હો. ભલે દ્રવ્યનો આશ્રય કરાવવા પરિણામને ગૌણ કર્યા, પણ એ પરિણામ ક્યાં જતા રહે? એ પરિણામ અસ્થિરૂપ વેદાય તે ક્યાં જાય? એમ કે અસ્થિરૂપ વેદાય તે ક્યાં જાય? આ ટોન બહુ સારો છે. આહા, આ તો આત્મા પુકાર કરે છે કે વિતરાગ સ્વરૂપ જે મારું દ્રવ્ય છે તેનું લક્ષ્ય કરતા મને વિતરાગતા વેદનમાં આવે છે અને એ વેદન મને મુખ્ય છે.
પરિણામ અસ્થિરૂપ વેદાય એટલે
અસ્થિ એટલે વર્તમાન હયાતી રૂપે વેદાય છે.
વર્તમાન
હયાતી રૂપે
હયાતીની ત્યાં વાત નહીં,
પણ પરિણામ
હયાતી એટલે
પરિણામની હયાતી છે. અહીંયા પણ આનંદની મુખ્યતા છે એમ કે છે. તો એ આ આ બે બોલનો જે વિષય છે એ આ દેશમાં બોલમાં આવ્યો છે એમ કે. પણ વેદન દ્રવ્યમાં આવતું જ નથી, વેદન પર્યાય અંશમાં જ હોય છે. ત્રિકાળી દ્રવ્યમાં વેદન હોય શકે નહીં, કેમ કે ત્રિકાળી શક્તિ રૂપ છે. મને વેદાય છે એમાં કઈ કેમ કે એનું અવલંબન છે માટે એમ કહેવાનું. વસ્તુનું સ્વરૂપ તો જેમ છે એમ છે, અને જેમ છે એમ વસ્તુ છે એમ વસ્તુનું સ્વરૂપ સમજ્યા પછી ગમે તે કથન કરવામાં આવે તો નિર્દોષ છે. એની અણસમજણ હોય અને કથન સાચું હોય તો ખોટું છે, અને ખોટું હોય તો બસ. એટલે કથન સાથે કાંઈ આપણે કોઈ તરજોડ કરવાનો પ્રશ્ન ઊભો નથી થતો. વસ્તુ સ્વરૂપ સમજી જે સમજમાં આવી જાય, એના ભાવો સમજમાં આવી જાય, પછી કઈ અસમાધાનનું કારણ નથી રહેતું.
સમજવામાં બહુ બેલેન્સ
રાખવું, બેલેન્સ તો ન રાખો તો એકાંત થઈ જાય. એકાંત થાય એને નયા ભાસ કહે છે, અને એને મિથ્યાત્વ કહે છે.
એક જગ્યાએ આપણે એમ વાત થઈ છે કે પ્રત્યભિજ્ઞાનની આ જે વિષય છે એ સીધું દ્રવ્યને પકડે છે. આપણે ગુરુદેવના વિષયમાં માતાજીએ કીધું કે આ એ જ ગુરુદેવ છે જે વિદેહ ક્ષેત્રમાં અમારે ગુરુદેવ. આજના ગુરુદેવ તો એમની વ્યક્તિત્વ તો બીજા રીતે છે, દેહ બદલાઈ ગયો છે,
આરોપી તો કઈ
નજરમાં આવતું નથી. તો આ એ જ ગુરુદેવ છે એમ કયા કારણો?
પ્રત્યભિજ્ઞાનના કારણે.
પ્રત્યભિજ્ઞાન સીધું પર્યાયને છોડીને દ્રવ્યને વિષય કરે છે.
પર્યાય પલટી જાય તો દ્રવ્યને વિષય કરે છે. જોકે પ્રત્યભિજ્ઞાનનું કારણ દ્રવ્ય જ છે, પર્યાય નથી, કારણ કે પર્યાય તો પલટી જાય છે.
ધ્રુવ કીધું છે
પ્રત્યભિજ્ઞાનનું કારણ તો દ્રવ્ય છે, કેમ કે તે માણસ છે કે જેને મેં કાલ જોયો હતો, તો કાલે એની પર્યાય બીજી હતી, આજે એક દિવસની ફેરવાળી છે. દ્રવ્ય તો એનું છે, માણસ એનો છે, એનો અર્થ કે દ્રવ્ય એનું છે. એટલે પ્રત્યભિજ્ઞાનનું કારણ દ્રવ્ય છે ખરેખર, કારણ કે પર્યાય તો રહેતી જ નથી.
સ્મૃતિ અને પ્રતિવિમાં એ શું પ્રકારનો ફરક છે?
સ્મૃતિ તો વિસ્મૃતિની અપેક્ષા રાખે છે પ્રતિપક્ષની, આમાં એવું નથી. એમાં પ્રતિભિજ્ઞાન કારણમાં શું શું છે એ જ વસ્તુ છે એમ કહેવું છે. સ્મૃતિમાં તો અનેક પ્રકાર ભંગભેદ છે, જેમ કે પર્યાયની પણ સ્મૃતિ થાય છે, ભૂતકાળની પર્યાયની પણ સ્મૃતિ થાય છે, તો એ તો ચાલી ગઈ છે. ત્યારે ઓડું તો મોજુદ હોય છે. પ્રત્યભિજ્ઞાનનું કારણ તો વર્તમાનમાં મોજુદ છે, એને જ લાગવું પડે છે. સ્મૃતિમાં તો પર્યાયનો વિષય પણ છે, એટલે એ ફરક છે.
માણસ આ છે એમ કહી આપે તો હવે એમાં તો આપણે એના શરીર સંબંધીનું જેનું જાણ પણ ઉપરથી કહીએ, હવે એમાં જોવું પણ કેવી રીતે
એમાં શું છે કે આમાં ઓલું ધ્રુવ નથી લેવું, એનું એ માણસ ધ્રુવ રહ્યો એમ લેવું છે. એકબીજી વાત ખોલી નાખી. ધ્રુવ સામાન્યના બે પ્રકાર છે, એક જે ત્રિકાળી દ્રવ સામાન્ય છે એને પણ દ્રવ સામાન્ય કહે છે, અને એક અનાદિ અનંત જે ભલે પર્યાય પલટતી રહેતી હોય છતાં પણ વસ્તુ એની રહે છે એને પણ દ્રવ સામાન્ય કહે છે. કેમ કે દરેક વખતે જ્યારે ત્રિકાળી છે ત્યારે દરેક વખતે પ્રમાણનો વિષય પણ છે, દરેક વખતે ત્રિકાળી છે તેમ દરેક વખતે પ્રમાણનો વિષય પણ છે. એમ દરેક વખતે ભલે પ્રમાણનો વિષય વાળો હોય પણ એ સામાન્ય જ લેવાય, એને આ પર્યાય વાળું આ પર્યાય વાળું એમ ન લઈએ તો સામાન્ય એમ કહેવાય.
દેવમાં
દાખલા તરીકે ગઈકાલે તમારી ઉંમર 45 વર્ષમાં એક દિવસ ઓછો હતો અને આજે 45 વર્ષ પૂરા થયા, બરાબર છે, એક દિવસ આગળ વધતા કે જન્મદિવસના અનુસંધાનમાં લઈએ તો તમે આખા આખા કાલે જે એક દિવસ ઓછા વાળા હતા અને આજે એક દિવસ પૂરા વાળા છો, એ બંને સામાન્યમાં લઈ શકાય, ભેદ નહીં તારવતા, બે પ્રમાણનો વિષય સામાન્યમાં લઈ શકાય. જ્ઞાનમાં પ્રમાણનો વિષય સામાન્યમાં લઈ શકાય અને ત્રિકાળીનો વિષય પણ સામાન્યમાં લઈ શકાય. સામાન્યનો અર્થ કે કાલને આજનો ભેદ નથી પાડવો, એનું નામ સામાન્ય. તમે તેના તે છો કે જ્યારે જ્યારે કાલે તમે એક દિવસ નાના હતા એ જ તમે આજે છો, કે જ્યારે તમને આજે તમારી વર્ષગાંઠ છે તો કાલે તમને જે જોયા ને એ મેં પર્યાય બાદ કરીને નથી જોયા, કાલે તમને પર્યાય વાળા જોયા ને આજે તમને મેં પર્યાય વાળા જોયા, છતાં તમે સામાન્ય જ છો એમાં, એવું એક વ્યવહાર સામાન્ય છે એની અહીંયા પ્રતિભિજ્ઞાનમાં. અહીંયા અહીંયા કેમ જે પ્રતિભિજ્ઞાન થાય ને ધ્રુવનું જ્ઞાન થાય એમ નથી કેવું, જાતિ સ્મરણ થાય બેન છે તો જ્ઞાની હતા બીજી વાત છે, એમને ધ્રુવનું જ્ઞાન હતું પણ બધા જાતિ સ્મરણ વાળા કઈ જ્ઞાની નથી હોતા, છતાં એ કહી શકે અને એ નથી જ્ઞાની હોતા. કાલે મેં તમને જોયા ને આજે મેં તમને જોયા, અથવા કાલે ભાઈ ને કાલે જોયા, મેં તો તમને કાલે જોયા હતા દૂરથી, બરાબર છે, તમે આવ્યા છો એ ખ્યાલ છે મને, તો આજે એમને મળ્યા પછી હું કહું કે કાલે મેં તમને જોયા હતા, મારું પ્રતિભિજ્ઞાન છે, તો એને ધ્રુવના અધ્યાત્મ સાથે કઈ સંબંધ નથી. તો ઈ ઈ જ્ઞાન પ્રમાણ સાથેનું ધ્રુવ છે,
ત્યાં પ્રમાણ ગઈ
પ્રમાણ સાથેનું સામાન્ય પર્યાય સહિતનો વિષય છે, અને આજે પર્યાય સહિતનો વિષય છે, પણ બે ભેદનો બેનો ભેદ ના પાડ્યો તમે ને તમે જ મેં તો લીધા, માટે સામાન્ય છો તમે. આવો પણ એક વિષય છે ખરો સામાન્યનો, એટલે ક્યાંક આવો વિષય આવે ખ્યાલમાં હોય તો ગોટાળે ન ચડાય. જેને ધારા કહેવાય છે, ધારાવાહી અસ્તિત્વ રહે છે, પર્યાય સાથે પણ અસ્તિત્વ તો ધારાવાહી રહે છે ને, તો પર્યાયના ભેદો વિલીન કરો તો એ સામાન્ય અનાદિ અનંત વસ્તુ થઈ ગઈ, પ્રમાણ સહિતની પણ એ સામાન્ય વસ્તુ થઈ ગઈ. શું ધ્રુવનું જ્ઞાન થઈ શકવા યોગ્ય છે એના ઉપરથી, પણ ઊંડો ઉતરે એમાં ઊંડો ઉતરે પર્યાય તો પલટી જાય છે. અનાદિ અનંતમાં તો ચાર ગતિનું પરિભ્રમણ થયું, બધે જુદું જુદું હતું, દેવ થયો, મનુષ્ય થયો, તિર્યન થયો,
તે વખતે વર્તમાન
અને એ વખતે એ બધા ભેદોને જુદા પાડીને જોયું તો કે આમ આટલો બધો ફેરફાર થાય કે આખું દ્રવ પલટી ગયું, દેવ હોય ત્યારે તો જાણે તિર્યન પણ કાંઈ હોય જ નહીં, નારકી પણ કાંઈ હોય જ નહીં, ક્યાં નારકીની અવસ્થા ક્યાં દેવની અવસ્થા, એવી અવસ્થા હોય છે કે આખો આત્મા જેવો લાગે, નારકી આત્મા આખો નારકી જ લાગે, દેવનો આત્મા આખો દેવ જ લાગે, એવી અવસ્થા વ્યક્ત હોય છે કે એમાં બીજી કલ્પના જ ન થાય એમાં નારકીપણાની, અને છતાંય નારકી હોય છે ભૂતકાળમાં. બરાબર. તો પછી છે શું આ ઈનું એ શું, ઈનું એ શું? તો પછી કે આમાં આ નથી, આમાં આ નથી, પરસ્પર એટલું બધું ગુરુ છે તો કોઈ દ્રવ્ય સામાન્ય છે જે ત્રિકાળી એમને રહે છે અને અવસ્થા ફરે છે, ધ્રુવ ફરતું નથી, એ ધ્રુવ સામાન્ય છે એમ ઊંડો ઉતરે તો ધ્રુવ સુધી જાય. જેમ કે આપણે માણસ તરીકે અત્યારે જીવીએ છીએ તો અનુભવ પદ્ધતિથી જોઈએ કે પ્રયોગ પદ્ધતિથી જોઈએ, તો કેવી રીતે માણસ તરીકે આપણે આપણને જોઈએ છીએ કે દરેક વાતમાં મનુષ્યોચિત વ્યવહાર જ આપણો રહે છે. ન તો તિર્યંચુની ઉચિત થાય છે, ન તો દેવ ઉચિત થાય છે, ન તો નારકીને ઉચિત થાય છે, મનુષ્યોચિત જ વ્યવહાર થાય છે. એમાં કોઈ આપણી સાથે મનુષ્યોચિત વ્યવહાર ન કરે અને કોઈ આપણને બીજી રીતે સંબોધન કરે તો આપણને કેટલો જોરથી તિરસ્કાર આવે. કેમ કે કોઈએ કે એને કહી દીધું કે આ તો ગથડા જેવો માણસ છે, સહન ન થાય. મને આવી રીતે કહે છે તો હું માણસ પણે છું એવું જે લાગ્યા કરે છે એ જ્ઞાન સામાન્ય ઉપરથી હું જ્ઞાયક તત્વ છું એવું લાગે, શું એવું લાગે તો જ્ઞાયક પણે અભ્યાસ થયો કહેવાય. એવું લાગવાનો જે પ્રયત્ન તે જ્ઞાયકપણાનો અભ્યાસ છે. વચનામૃતમાં પૂજ્ય બેન શ્રી કહે છે કે જ્ઞાયકનો જ્ઞાયકપણે અભ્યાસ કરવો, ભાષા સાદી છે, જ્ઞાયકનો જ્ઞાયકપણે અભ્યાસ કરવો એટલે શું કે મનુષ્યમાં મનુષ્યપણે તને ઊંધો અભ્યાસ ચાલી રહ્યો છે, એ પ્રયોગાભ્યાસ છે. પ્રયોગ કરતા આવડે છે ઊંધો અને એ પ્રયોગાભ્યાસ ચાલુ જ છે, તો કે હવે તું તને જ્ઞાયકપણે અભ્યાસ કર.
જ્ઞાયકપણે
જ મારે રહેવું જોઈએ, જ્ઞાયકપણે જ મારે વર્તવું જોઈએ, જ્ઞાયકપણે જ મારે મારે મારો અનુભવ કરવો જોઈએ, મનુષ્યપણે નહીં. જેમ નાટકના એક્ટરને ખબર છે કે હું અત્યારે ભિખારીનો અભિનય કરું છું, મારે મારે ત્યાં તો મર્સિડીઝ ગાડી પડી છે, પણ અત્યારે ભિખારીનો વેશ લઈને ભિખારીપણાનો હું અભિનય કરું છું, એને ખબર છે કે નહીં? એમ મનુષ્યપણાનો વ્યવહાર કરતા હું મનુષ્યપણાનો અભિનય કરું છું, હું તો જ્ઞાયક જ છું એમ લેવું જોઈએ. પછી પિતા હોય તો પુત્ર તરીકેનો વ્યવહાર કરે અને પોતાના પુત્ર સાથે પિતા તરીકેનો વ્યવહાર કરે, પણ એ અભિનય છે, નાટક છે, મૂળ વસ્તુ એવી નથી, પોતે પોતે મૂળ એવો નથી એમ છે. નાની પાસે જ્ઞાનની માગણી એટલા માટે ન કરવી કે જ્ઞાનીએ કેવું જ્ઞાન, કેટલું જ્ઞાન, કયું જ્ઞાન, ક્યારે દેવું એ એમનો વિષય છે. શું જ્ઞાનીના ચરણ સાનિધ્યમાં આવ્યો છે એ જ્ઞાનીને ખબર છે, ડૉક્ટરની જેમ કે આ દર્દી મારા દવાખાને દવા લેવા આવ્યો છે, પછી એને રિપીટ કરવાની જરૂર નથી, ત્યાં જઈને દવા આપો દવા આપો દવા આપો કહેવાની જરૂર નથી. એ તો એ આવ્યો છે અને તબિયત એની જાણી લીધી છે એટલે ડૉક્ટરને ખબર જ છે કે મારે દવા દેવાની છે. ભલે આ દર્દી તો પાછો વધારે ડાયો થાય છે કે મને આ દવા આપો, એ તો એના અધિકારની જ વાત નથી, એ તો ડાક્ટરને ઠીક પડે એ દવા આપે. અને દવા ન આપે ત્યારે કદાચ એને જિજ્ઞાસાથી તર્ક થાય, સાહેબ દવા કેમ નથી આપે, તો કામગીર નથી આપે. શું કે અત્યારે દવા નથી આપી પણ સમજીને નથી આપે, અને જરૂર પડશે ત્યારે કઈ દવા કેટલી આપવી, કયો ડોઝ આપવો એ પણ હું સમજીને જ આપીશ. એમાં દર્દીએ દાપણ ન કરવાનું હોય. એમ મુમુક્ષુ એ જ્ઞાનની માગણી નહીં કરવી. જ્ઞાન એની દવા છે, બોધ એની દવા છે, એ માગણી નહીં કરવી, ના પાડે છે કૃપાળુદેવ. શું તો કે શું માગણી કરવી? કે બસ ભક્તિની માગણી કરવી. હવે ભક્તિની માગણી કરવી એમાં શું થાય છે કે દર્શનનો રહિત એવા જે સત્પુરુષ છે, સદગુરુ છે, એની ભક્તિ કરતા, એનું બહુમાન કરતા, એનો ગુણાનુવાદ કરતા, બહુમાનથી એમના સાનિધ્યમાં રહેતા દર્શન મોહ મુમુક્ષુનો મંદ થાય છે. જ્યારે મુમુક્ષુનું દર્શન મોહ મંદ થાય છે ત્યારે એના જ્ઞાનમાં નિર્મળતા આવે છે, બોધને ગ્રહણ કરવાની પાત્રતા આવે છે, જ્ઞાન પાત્ર થાય છે. અને જ્યારે સદગુરુને એમ લાગે છે કે હવે આને એની નિર્મળતા સારી છે અને આ ગ્રહણ કરી શકશે, એટલે એ એમ અનુચિત થાય છે, તે અનુચિત વ્યવહાર કરવામાંથી બચાવી લીધા છે મોક્ષ જીવોને, ભૂલમાંથી ને દોષમાંથી બચાવી લીધા છે એમ કહીને. એવી વાત છે. કૃપાળુદેવનું જે માર્ગદર્શન છે મોમુક્ષુ માટે ફેન્ટાસ્ટિક છે. ક્યાંય જોવા ન મળે, શાસ્ત્રો મહાત્મા જે કાંઈ જડે નહીં, એવા એવા માર્ગદર્શન છે કે શાસ્ત્રોમાં જડે નહીં, ગોતવા જતું. એટલે એ ન્યાય એમ કહેવાય કે એ જ શાસ્ત્ર છે, એમના વચનો જ શાસ્ત્ર છે, આગમ છે. અને કોઈ જગ્યાએ કહે છે કે આ વાત હું કહું છું કદાચ આગમમાંથી તમને મળશે, ને ન મળે તો તમે આગમ સમજી લેજો. બીજો વિકલ્પ નહીં કરતા કે આગમમાં નથી તો માનવું કે ન માનવું, એવો વિકલ્પ નહીં કરતા. એમ કરીને એમ સ્વચ્છંદથી બચાવ્યા છે. એવી વાત પણ લખી છે.
મુમુક્ષુ કૃપાળુદેવને પ્રશ્નો તો પૂછે,
પ્રશ્નો જિજ્ઞાસાથી પૂછે તો આવકારે છે. એમાં કેમ
જ્ઞાનની માંગણી
નહીં, પોતાની મૂંઝવણ હોય તો મૂંઝવણ ટાળવા પ્રશ્નો પૂછે કે સાહેબ હું અહીંયા મૂંઝાવ છું, મને સમાધાન થતું નથી, મને સમજાતું નથી, તો એ કંઈ જ્ઞાનની માગણી નથી. એ જ્ઞાનની માગણી નથી, એ પોતાના મૂંઝવણનો ઉકેલ માગે છે.
તમે કયા પ્રકારના પ્રશ્નો પૂછવાની મર્યાદામાં રહેવું જોઈએ?
બસ પોતાને પોતાને જે મૂંઝવણ થાય, પોતાને રસ્તો અંદરમાં નથી જડતો, અંતર્મુખ થવાનો ઉપાય નથી જડતો. અંતર્મુખ થવું એટલી ખબર પડે છે ગુરુદેવના કૃપાથી બધાને કે અંતર્મુખ થયા વગર તો સાધના નથી. બહિર્મુખ પરિણામ કોઈ પણ જાતના આવે, બધા રાગ મુખ્યતાવાળા છે, પરલક્ષી જ્ઞાનવાળા છે, સ્વાધ્યાય શીખે. તો જે અંતર્મુખ થવાનું આવડતું નથી, કઈ રીતે અંતર્મુખ થવું એની મૂંઝવણ હોય, એ મૂંઝવણ પૂછે તો એની મૂંઝવણ ઉપરથી ખબર પડી જાય કે આને કઈ ટાઈપની મૂંઝવણ છે અને કઈ દવાની જરૂર છે. દવાનો એક્ઝેક્ટ ખ્યાલ આવે. આ તો ઠીક છે કે દર્દી પોતે પોતાના દર્દનું વર્ણન કરે એના જેવી જ વાત છે, નહીં તો ડાક્ટર પૂછે કે ભાઈ તારું દર્દ આવું છે, તારું આવું છે, આવું આવો દુખાવો છે, તને આ જગ્યાએ છે, આ જગ્યાએ છે, તો બે સવાલ એ પૂછે તો દવા બરાબર દેવા માટે એમાં કાંઈ વાંધો નથી, એવો નિષેધ નથી કર્યો. જિજ્ઞાસા વૃત્તિને કાંઈ બંધ કરવાનો પ્રકાર નથી એમાં. જ્ઞાનની માગણી ન કરવી એમ કહીને જિજ્ઞાસા વૃત્તિને છોડી દેવાની વાત નથી. એ તો તે કહીએ જિજ્ઞાસ એમ કે છે. શું જેને માત્ર મોક્ષ અભિલાષ છે એ તો જિજ્ઞાસુ જેવી છે, બધા જિજ્ઞાસામાં આવેલો છે. જિજ્ઞાસા બંધ કરવાની વાત ક્યાંય નથી. જિજ્ઞાસાને આવકારે છે, બહુ સારી રીતે આવકારે છે. જિજ્ઞાસુને જેટલો રિસ્પોન્સ જ્ઞાની પુરુષ આપે છે એ તો ગજબનો આપે છે એમ કહીએ તો ચાલે.
જ્ઞાનની વ્યાખ્યા શું કરવી પડે? જ્ઞાનની માગણી ન કરવી એટલે જ્ઞાન એટલે ત્યાં શું
સાહેબ મને અત્યારે બોધ આપો એમને, શું અત્યારે અમને કઈક સમજાવો એમને. પોતાને મૂંઝવણમાંથી ગમે ત્યારે મૂંઝવણમાંથી પ્રશ્ન ઉઠે તો કાંઈ વાંધો નથી. હવે પોતાને કાંઈ મહેનત કરવી નથી, બોલું તો મહેનત કરે છે એને જિજ્ઞાસા. પોતાને કોઈ હોમવર્ક કરવું નથી, કાંઈક સમજાવવાને ક્યાં તો એક વાક્ય ઉપરથી એમ કે સ્પષ્ટીકરણ આપો ને. તમે કેટલી મહેનત કરી આના ઉપર અનિલભાઈ, આમ પ્રશ્ન આવો છે. હોમવર્ક આવવું જોઈએ પોતાને કે ભાઈ મને આમાં આ જગ્યાએ મૂંઝવણ છે. બાકી તો ગમે એ વાક્ય પકડીને સમજાવો એ કેવું તો આસાન વાત છે, મૂકી દીધી વાત મચમાં. એવું નહીં હોવું જોઈએ, પોતાની અંદર કોઈ પરિશ્રમ લેવો જોઈએ. લગભગ આપણે ત્યાં એ પ્રશ્ન પદ્ધતિ છે સ્પષ્ટીકરણ વાળી. પ્રશ્નો તો બહુ આવે છે ને, 90% આ રીતે હોય છે. એટલે શું થશે કે ઓટોમેટિક પ્રયોજનભૂત પ્રશ્નો જ આવશે, અપ્રયોજનભૂત પ્રશ્નો એ નહીં આવે. અને પ્રશ્નો કરવા ખાતર પ્રશ્નો કરશે, એમાં જાણવાના વિષયના પ્રશ્નો પણ આવશે. આ જાણી લો, શાસ્ત્રના આ વ્યાખ્યા જાણી લો, શાસ્ત્રના આ શબ્દોનો અર્થ જાણી લો, શાસ્ત્રનો આ મુદ્દો પોઈન્ટ જાણી લો, એમ જાણવું 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 આવશે. એમાં અપ્રયોજન પૂછશું ને પ્રયોજન પૂછશું એ તો કાંઈ રહેશે નહીં, કેમ કે આતુરતા જાણવાની છે. પછી પ્રયોજન ભૂત કોઈ વાત આવશે તો પછી ધ્યાન નહીં રહે ને લક્ષ નહીં રહે, આ બીજી આપત્તિ છે આમાં.
દરેક મોક્ષ માટે જુદી જુદી જે સ્ટેજના મોક્ષ હોય છે એના માટે પ્રયોજન પણ જુદા જુદા હોય છે.
એક સામાન્ય પ્રયોજન છે, એક વિશેષ પ્રયોજન, એમ બે પ્રકારે પ્રયોજન છે. વર્તમાન પરિસ્થિતિમાં જે અટકાયત છે એ વિશેષ પ્રયોજન છે. પોતાના મૂળ સ્વરૂપનું અવલંબન લેવા માટે જે કાર્ય પદ્ધતિ પ્રયોજન છે અને એનું સ્વરૂપ જાણવાનું જે જ્ઞાન કરવાનું ને શ્રદ્ધા કરવાનું પ્રયોજન છે, એ મૂળ પ્રયોજન છે. એ બધાનું કોમન છે કે સરવાળે તો બધાએ પોતાના સ્વરૂપનું શ્રદ્ધા જ્ઞાન કરવાનું છે અને કઈ રીતે કરવું, કેવું સ્વરૂપ છે અને કઈ રીતે કરવું, એ બધાનું પ્રયોજન સામાન્ય છે. પણ બધા એક યોગ્યતામાં ઊભા નથી, દરેક જીવ જુદી જુદી યોગ્યતામાં ઊભો છે. તો એ ઊભો છે ત્યાંથી એને કેવી રીતે આગળ ચાલવું એના માટે ઇન્સ્ટન્ટ પ્રયોજન છે અને વિશેષ પ્રયોજન કહીએ, એમ બે પ્રકારે છે પ્રયોજન. વિશેષ અને સામાન્યના અનુસંધાનમાં રહીને પ્રયોજન જિજ્ઞાસા આવવી જોઈએ, સંધિ મારીને, નહીતર પછી બધું જાણવા માટે જાય છે જિજ્ઞાસા. હા, એટલે એ પ્રશ્ન એવી રીતે આવવો જોઈએ, વાત એમ ચાલી કે પોતે અંતર્મુખ થવા ચાહે છે, ઈચ્છે છે, અને અંતર્મુખ થવા માટે પોતાની સમજણ પ્રમાણે પ્રયત્ન પણ કરે છે ને છતાં થવાતો નથી, અથવા રસ્તો મળતો નથી, અંતર્મુખ થવાની દિશા મળતી નથી. આ એક દિશાસૂચક વિષય છે કે બહિર્મુખપણે તો બધા ઘણા અનેક પ્રકારના ભાવ પોતે કરે છે, એમાં સ્વાધ્યાય, મનન, ચિંતન, રટણ બધું આવે છે, પૂજા ભક્તિ બધું પણ ઘણું આવે છે. પણ અંતર્મુખપણે કાંઈ કર્યું નથી અત્યાર સુધીમાં, અને અંતર્મુખપણે કરે એ જ સાધના ને આરાધના છે. તો એ કેમ થવું, એ થવું જોઈએ ને કેમ થાય, એ એક સમસ્યા ઊભી થાય છે. તો એના માટે પોતાનું સંશોધન ચાલવું જોઈએ, એના માટેનું થોડુંક પોતાની અંદરમાં મહેનત અને પરિશ્રમ પણ થવો જોઈએ. પછી એમાંથી માર્ગ ન નીકળતો હોય, માર્ગ ન મળતો હોય, ત્યારે જે પ્રશ્ન નીકળે અને એનું જે સમાધાન આવે તો કામ થઈ જાય. અને અધરથી પ્રશ્ન આવે કે જરા અંતરમાં કેમ થવાય બતાવી દો ને, તો એમાં કાંઈ પોતાને ખ્યાલ નહીં આવે, કેમ કે પોતાની મહેનત નથી અંદરમાં. એટલે એને પોતાને ખ્યાલ નહીં આવે કે આ કહે છે તો મને મારે કેવી રીતે થવાનું છે, એને પોતાને નહીં પકડાય. ઓલો પોતો ઊભો છે ત્યાંથી આગળ વધવા માંગે છે, એટલે જો સામેથી ઉત્તર આવે એમાં પોતે ઊભો છે ત્યાંથી ન આવે તો ફરીને પ્રશ્ન એને આવે, પણ હું અહીંયા ઊભો છું તો મારે શું કરવું, એમ કરીને પ્રશ્ન આવશે. તો એને તુધી પણ ઉત્તર આવશે, એવી રીતે એ જિજ્ઞાસા કાર્ય સાધક થાય છે.
એવી જાતના પ્રશ્નો જે વિશેષ વર્તમાન પ્રયોજનભૂત છે કે સામાન્ય પ્રયોજનભૂત છે એ વિશે આ જ્ઞાનની માંગણી નથી, પોતાની મૂંઝવણની માંગણી,
પોતાની મૂંઝવણનો ઉકેલ છે
એમાં જ્ઞાન,
એ જ્ઞાનની માંગણી નથી. એટલે એ અનુચિત વ્યવહાર નથી, એ ઉચિત પરિસ્થિતિ છે. અને એવી પરિસ્થિતિને જ્ઞાનીઓએ હંમેશા આવકારી છે, એનો સત્કાર કર્યો છે, એનો આદર કર્યો છે.
એના સાથે જે ભક્તિનો સમન્વય છે એ કેવી રીતે એને જુદો કરવું, આ ભક્તિ છે ઓર આ જિજ્ઞાસા છે?
ભક્તિ તો ભક્તિ છે, બહુમાન છે, જિજ્ઞાસા જિજ્ઞાસા.
પ્રશ્ન પૂછતી વખતે પોતાના સાંજન્યમાં રહેતા જેમ જ્ઞાનની માંગણી નથી કરી, વાત વાત થઈ ગઈ.
કૃપાઉદ્દેવને જે મુમુક્ષુએ પત્રો લખ્યા છે વાંચી લેવા. અમે હમણાં હવાની આજ્ઞા હતા રાજકોટ, આપણે મળ્યા ને, અમે ગવાણીયા છીએ, તે દિવસે આવ્યા હતા બપોરે નીકળીને સાંજે ત્યાં ગયા હતા 4 દિવસ માટે. કૃપાળુદેવ ઉપર જે જે ભાઈઓએ પત્રો લખ્યા છે, અંબાલાલ ભાઈએ, ગલુજી સ્વામીએ, પછી સુભાષભાઈએ, કેશવલાલ મથુભાઈએ, મનસુખલાલ દેવસિંહભાઈએ, મનસુખભાઈ કિરતસિંહભાઈએ, પુપકલાલ મોહનભાઈ, ઘણા ના ઉગરેબેનના બધાના પત્રો છે. ઘણા પત્રો છે, 5-6 રજીસ્ટર છે, સેંકડો પત્રો છે. એમાંથી જેટલો 4 દિવસમાં વિંચાણા એટલા વાંચ્યા. એક વાત કાલે અમારે ચર્ચા નહીં, નોંધનીય વાત એ છે, પ્રશ્ન કદાચ ઓછા પૂછે છે, જ્ઞાનની માંગણી ઓછા કરે છે, પણ વિનય ભક્તિ તો અત્યારે જોવાને મળે. જે એમને પ્રત્યક્ષ સદગુરુ પ્રત્યે જે વિનય ભક્તિ કરી છે એ તો અત્યારે જોવા મળે.
મારે જરા એ સમજવું છે, ભવસ્થિતિ અને પુરસાદ.
તમારી મૂંઝવણ બરાબર છે, બાકી પ્રશ્ન નથી બદલવાનો, કેમ કે ભાવ સ્થિતિ નો પણ એક સિદ્ધાંત છે અને પુરુષાર્થ સંબંધી પણ એક સિદ્ધાંત છે. બે સિદ્ધાંત છે વસ્તુના સ્વરૂપને પ્રકાશનારા, પણ ભવસ્થિતિનો સિદ્ધાંત છે એ માત્ર જાણવાનો વિષય છે, પુરુષાર્થનો સિદ્ધાંત છે એ આદરવાનો વિષય છે. આટલું જ્યારે બરાબર ખતવાઈ જાય પછી આ વિષયનું અસમાધાન નહીં ઊભું થાય. આદરવાનો તો પુરુષાર્થ છે, સિદ્ધાંત ભાઈ જાણી લ્યો એનો વાંધો નથી, પણ જરા પણ ભવસ્થિતિ ઉપર વજન નહીં જવું જોઈએ કે એનો આદર નહીં થવો જોઈએ, એ તો જાણવાનો વિષય છે. જેને પુરુષાર્થ કરવાની ભાવના વર્તે છે અને જે યત્કિંચિત પુરુષાર્થ કરે છે એની ભવ સ્થિતિ માનો કે પાકી જ ગઈ, કેમ કે છદ્મસ્તુનો વિષય નથી, તો એને ક્યાંય વિચારવાની વાત રહી? એ સિદ્ધાંત તરીકે માન્ય કરી લ્યો અને જાણી લ્યો, આદરવાનો તો પુરુષાર્થ છે. પછી પુરુષાર્થમાં યથાર્થ પુરુષાર્થ શું, કૃત્રિમ પુરુષાર્થ શું, સહજતા શું, એ બધો છે એ વિષય, આખું પ્રકરણ છે પુરુષાર્થ નું. મોટું
ભવસ્થિતિ કે છે, પણ ભવસ્થિતિ એને જાણવામાં તો આવતી નથી,
એ તો કઈ
ઉપર ઉપરથી
ના, એટલે એનો ન્યાય સમજી લ્યો કે જયારે કેવળ જ્ઞાન છે તો ભવસ્થિતિ તો અવશ્ય જાણવાની જ હોય, પણ આપણા માટે તો એ માત્ર કેવળ જ્ઞાનને સ્વીકારતા એને એને સિદ્ધાંતને સ્વીકારવા સિવાય એનું પ્રયોજન નથી. આપણે એ તો જાણીને એક બાજુ રાખવાની વાત છે, પુરુષાર્થ કરવો એ જ આપણો ધર્મ છે, પણ કર્તૃત્વ ભાવે કરવો એ વાત નથી. એટલે અકર્તવ્ય મને સહજ પુરુષાર્થ હોવો જોઈએ.
સહજ પુરુષાર્થ અને ઉગ્ર પુરુષાર્થ
સહજમાં પુરુષાર્થની સહજતા છે અને ઉગ્રતામાં ઉગ્રતા છે, એક જ પુરુષાર્થના બે વિશેષતાઓ છે, બે પહેલું છે, બે પાસા છે. એમ એક સહજતાનો વિશેષતા છે, એક ઉગ્રતાની વિશેષતા છે. ઉગ્રતા છે એ તારતમ્યતા બતાવે છે, સહજતા સમાન છે. પુરુષાર્થ તો સહજ પુરુષાર્થને પુરુષાર્થ કહેવાય, કૃત્રિમ પુરુષાર્થને અપુરુષાર્થ કહેવો જોઈએ, પુરુષાર્થ ન કહેવાય. માતાના સાગલાનો છેડો ચાલીને બજારમાં જાય હાલતો હોય છે, ટ્રાફિક વધી ગયો, ગર્દી વધી ગઈ, બધા એની યાર ફટકાવવા મીંડ્યા, બે ચાર જણા ફટકાણા જોરથી. સાગલો તો પકડેલો જ હતો, કે છેડ્યો નતો, મજબૂત કેમ પકડ્યો? તારતમ્યતા વધી પકડમાં, પકડ તો પકડ હતી જ, તારતમ્યતા વધી. સહેજે વધી કે કૃત્રિમતાથી વધી? સહેજે વધી. નહીં નહીં બિલકુલ નહીં,
સહજ ગઈને પછી ઉગ્રમાં કરવાનું કઈ રહેતું નથી, ઉગ્ર તો પછી આપોઆપ થાય.
ઉગ્ર પણ સહજ જ થાય,
સહજ થાય છે. એમાં ઉગ્ર કરવું એમ કે સવાલ નથી રહેતો,
ઉપદેશની ભાષા માત્ર છે, વ્યવહાર માત્ર છે, કથન માત્ર છે, કરવો કરવાનો પ્રશ્ન છે. અને ઉપદેશાત્મક ભાષા વાપરવી કેવી રીતે? આદેશ અને ઉપદેશનો ટોન તો એવો જ આવે ભાષામાં, પણ એનો અર્થ એમ નથી. સહજ
ત્યાં જે ઉગ્રતા અને મંદતા છે એને કોનું અવલંબન રહે? ઉગ્રતા થવાનું કારણ શું અને મંદ રહેવાનું કારણ શું? કારણ કે સહજતા તો કીધી જ છે,
એટલે તો મંદતા પણ સહજ થાય છે અને ઉગ્રતા પણ સહજ જ થાય છે.
શું કારણ?
સહજ સહજ ને તો એક ન્યાય
કારણ છે
જરા બધી
આગળ
આમ તો બંને સહજ થાય છે. એક ન્યાય અકારણપણું છે અને કોઈ ન્યાય કોઈ કારણપણ એને કહેવામાં આવે છે. જેમ કે બાળકને ટ્રાફિકનું કારણ કીધું, એમ કોઈ પ્રતિકૂળતાનો ઉદય આવે, જ્ઞાની પુરુષને ધર્માત્માને પણ કોઈ રોગનો ઉદય આવ્યો, તો એકદમ અંદરમાં થશે
એ સહજપણે આવે.
સહજપણે હા, આ બાજુ એના પરિણામને ડોલાવનારી એક પરિસ્થિતિ સંયોગમાં ઊભી થઈ તો જાગૃત થઈ જાય છે કે વેદના વધી, વેદના વધે તો પરિણામ વિચલિત થઈ જાય, વેદનામાં જોડાય તો ઉપયોગ તો એકદમ અંદરમાં ધસી જાય છે. પૂજી બેનશ્રીના છેલ્લા વચનો થોડાક પ્રકાશિત થયા છે, હસ્તલિખિત ઉષાબેનના લખેલા, એમાં આ વાત છે કે એમ લખે છે કે જ્યારે દર્દ અને વેદના તીવ્ર થાય છે તો હું અંદરમાં એકદમ દોડી જાઉં છું. પાછા હશે ને ખ્યાલ છે, નજીક નજીક આગળ આવી
જ. મુનિરાજ વિશે જે એમ કહેવામાં આવે છે કે સાતમા ગુણસ્થાન પછી ઉગ્ર પુરુષાર્થને કારણે ક્ષપક શ્રેણી આઠમાંથી માંડી દે છે અને મંદ પુરુષાર્થ હોય તો ઉપસમ શ્રેણી માંડે છે. હવે ત્યાં તો પુરુષાર્થની મંદતા અને ઉગ્રતા એને શું કારણ મળે?
કારણ કઈ નથી,
દેવજીવની ત્યાં
તો સહજ યોગ્યતા જેવી છે, ત્યાં કોઈ બાહ્ય કારણ નથી.
હા, તો પર્યાયની યોગ્યતા છે,
એટલે
ભવિતવ્ય જ ગણવું,
ભવિતવ્ય લ્યો, યોગ્યતા લ્યો, એમ સમજવો, જાણવાનો વિષય છે.
એટલે ત્યાં કરવા પણ કઈ નથી ને, એટલે જીવનો ત્યાં કોઈ દોષ રહી જાય છે કે ત્યાં મંદતા રહે છે એવું કઈ
છે જ, એવો પ્રકાર યોગ્યતા વશો હોય છે, એટલું જાણવા જેવું છે. કાલે ન આવ્યું પગનિધિનો પત્ર વાંચો, અરે યોગ્યતા તને વિચલિત કરી દીયા હે, તો એમને યોગ્યતા કહેવાનો અધિકાર છે. કેમ અધિકાર છે?
પુરુષાર્થ કરે છે
કે પુરુષાર્થ ચાલુ છે માટે, બીજાને યોગ્યતા કહેવાનો અધિકાર નથી. એ પ્રકારે હા ઊંધાઈ થઈ જાય, એટલે એવો વિષય જરા સંભાળીને વિચારવા જેવો છે.
એટલે ભવ સ્થિતિ
આપણને તો પુરુષાર્થ છે ને ઉછળો મારતો હોય અંદર થી મારે કરી જ લેવું છે, મારે પામી જ લેવું છે, એને તો એમ જ સમજવાનું કે આપડે પાકી જ ગઈ છે, નહીતર ઉછાળો આવે ક્યાંથી અત્યારે આવા દુષણ કાળમાં પૂજ્યું ક્યાંથી, આવા દુષણ કાળમાં ક્યાંથી પૂજ્યું કે આપણી પાકી ગઈ છે માટે પૂજ્યું, એટલે આપણને તો શંકા પડવાનો સવાલ જ નથી. હા, એ તો એક જાણવાનો વિષય છે, કઈ નઈ એનો. વર્તમાન પરિણામ ભાવિ પરિણામ નો સંકેત આપે છે. જલ્દી નજરે આવે એવી ગતિ છે, થોડી સ્થૂળ પર્યાય છે સ્થિતિ કરતા. એક હીરો પડેલો હોય ને એક હીરો દડતો હોય તો એની ચમક ની પર્યાય સ્થિતિ કરતા ગતિમાં વિશેષ સ્થૂળ થાય છે, એટલે ગ્રહણ કરવાની યોગ્ય થાય છે, પકડી શકાય. હીરો પડી ગયો હોય અને ક્યાંય સ્થિર ખૂણામાં થઈ ગયો હોય નજર ન પડે, પણ દડતો હોય તો તરત જ ધ્યાન જાય કે આ રહ્યો, આ આ દડે છે, આ હીરો એમ પકડી શકાય. એમ જ્ઞાનનું પરિણામ છે, જ્ઞાન સામાન્યમાં એક નાયકને પ્રકાશી રહ્યું છે. પકડવા માટે એ એક જ રસ્તો છે, બીજો કોઈ રસ્તો નથી. અનિત્ય જ નિત્યને જાણે છે, અનિત્ય દ્વારા જ નિત્ય જણાય છે, એ જે ગુરુદેવ કહે છે એ આ વાત કહેવાય છે, દોરતા હીરાની વાત કરે છે. પરિણમન છે એ દડતી પરિસ્થિતિ છે, ધ્રુવ પણ ધ્રુવ પરિણમી રહ્યો છે.
સામાન્ય પણ
ધ્રુવ સામાન્ય પણ છે, ચોક્કસ પર્યાય છે, અનિત્ય છે પણ એક ધારું છે ને, અને એ સદ્રશ ધ્રુવ છે એટલે પકડાય છે. એવું જ્ઞાન સામાન્ય છે, એવું જ ધ્રુવ સામાન્ય છે, માટે એને લક્ષણ કીધું કે જ્યાંથી લક્ષણ પત્તો લાગે છે
સદા વર્તી રહ્યું છે,
સદા એક સમય એની ગેરહાજરી નથી, જ્યારે પોતાને જે ઈચ્છા થાય ત્યારે સીધો જ સાવધાન થઈ જાય ત્યાંથી.
ગેરહાજરી નથી ઓર ધરતી ચીજ છે, હા, એટલા માટે એને પકડી શકે.
હા, એટલી સુવિધા છે કામ કરનારને, આટલી સગવડ છે.
જ્ઞાન સામાન્ય અને ધ્રુવમાં ઉત્પાદ વ્યય રૂપ ફરક ને, જ્ઞાન સામાન્ય અને ધ્રુવ,
હા, ઉત્પાદ વ્યય જેટલો ફરક છે, પણ એ તો ઉત્પાદ વ્યય એટલા સૂક્ષ્મ છે કે કઈ એને સમયના ઉત્પાદ વ્યય પકડાતા નથી. આ તો સ્થૂળ ઉત્પાદ વ્યય પકડાય છે, કેમ કે વિચાર બદલાય છે, ક્રિયાકારો બદલાય છે એટલે પકડાય છે ઉત્પાદ વ્યય, નહીં તો ઉત્પાદ વ્યય ક્યાંથી પકડાય, કારણ કે ધારાવાહિક પરિણમન ચાલે છે, ઉત્પાદ વ્યય પકડી ન શકે, કરતા પકડી શકાતો હોય તો કયો, સામાન્યમાં તો એ આવશે જ નહીં, એ તો સ્વયંપૂર્ણ જ આવશે તમને. અને ઉત્પાદ વ્યયનું પ્રયોજન પણ નથી, પ્રયોજન તો ધ્રુવનું છે, અને ધ્રુવાકાર ધારા ધારા ચાલે છે, પછી ક્યાં વાંધો છે, સગવડ વધારે છે, ઉત્પાદ વ્યય નડતા નથી દેખાતા નથી, એટલે એ તો સારું.
અનાદિકાલથી ચાલુ આવતો હોવા છતાં એને જોયું નથી,
હા, જોવાનું નથી, જોવાની દરકાર કરી નથી, જોવાની જિજ્ઞાસા થઈ નથી, જોવાની ભાવના થઈ નથી, આમ છે.
ધ્રુવ ને કઈ રીતે આપણે સમજીએ છીએ, દ્રવ્ય ના વર્તમાન વર્તતા અંશ ને?
ધ્રુવ ને કઈ રીતે
કહીએ છીએ. એક જગ્યાએ ગુરુદેવે વર્તમાન વર્તતા અંશને, વર્તમાન અંશને, દ્રવ્યના વર્તમાન વર્તતા અંશને ધારાવાહિક પણ જે છે
એને કારણ શુદ્ધ પર્યાય કીધું છે.
હા, એમ પણ કીધું છે
કારણ શુદ્ધ પર્યાય કે છે, જે અવલંબનનું કારણ છે વર્તમાન જ અવલંબનનું કારણ
છે,
એટલે કારણ શુદ્ધ પર્યાય કીધી છે, ભેદ પાડીને પર્યાય કહી દીધી છે. પણ એ વર્તમાન જ ધ્રુવ તો ત્રિકાળ છે, પણ જે વર્તમાનમાં ધ્રુવ છે એટલું જ અવલંબનને યોગ્ય હોય થાય હોય છે.
કે ધ્રુવની વ્યાખ્યા કઈ રીતે આપણે સમજીએ?
ધ્રુવ એટલે એમને એમ રહેતું તેનું નામ ધ્રુવ.
તો ત્રિકાળીમાં શું ફરક છે? દ્રવ્ય ત્રિકાળ
પણ અવલંબનમાં તો ત્રિકાળમાં શું છે? અનાદિ ભૂતકાળ છે, અનંત ભવિષ્યકાળ છે. જો ભૂત અને ભવિષ્ય જ્ઞાનમાં લેવા જાય તો વિકલ્પ ઉઠે.
બરાબર.
એટલે એક સમયના વર્તમાનમાં ત્રિકાળીને સમાવી લે છે.
બરાબર.
શું એક સમયના વર્તમાનમાં ત્રિકાળીને સમાવી કેવી રીતે? કે એક દરિદ્રી માણસને નિધાન ઘરમાંથી નીકળે તો એને વિકલ્પ કરવાની જરૂર નથી કે આખી જિંદગી હવે મને વાંધો નથી. અવલંબન લેતી વખતે એ સંપત્તિનો આધાર લેતી વખતે કે હવે હું દરિદ્રી નથી શ્રીમંત છું, ત્યારે આ મૂડી મને હો 1000 વર્ષ ચાલશે એવો વિચાર કરવાની એને જરૂર નથી. એવો વિચાર તો વિક્ષેપ પડે એને, એ તો એના આધારમાં જ એને પાવર આવે છે કે હવે મને વાંધો નથી. વર્તમાન અવલંબન માટે પછી જેનો આધાર લે છે એમાં કેટલી બધી સંપત્તિ છે એ ગણવાની જરૂર નથી. અભેદપણે જેનો અવલંબન લેવાય છે, કેટલો કાળ ચાલશે એ વિચાર કરવાની જરૂર નથી, કેટલી રકમ થાય છે એ વિચાર કરવાની જરૂર નથી. ઘણું છે, બધું છે, એમ અભેદપણે અવલંબન વર્તમાનમાં લઈ લે છે.
એ ધ્રુવ,
એ ધ્રુવ વર્તમાન ધ્રુવ
ત્રિકાળીનો વર્તમાન તે ધ્રુવ.
હા, એ ત્રિકાળીનું વર્તમાન તે કારણ ધ્રુવ, કારણ શુદ્ધ પર્યાય. ત્યાં તો ગુરુદેવે ઘણી સમજ આપી છે, અત્યારે તો ટાઈમ પૂરો થાય છે, બપોરે થોડું લઈશું. પણ એમને તો અંતર્મુખ થાય તો એ સમુદ્રનો એક દ્રષ્ટાંત લીધું છે કે પર્યાયનું મોજું અંતર્મુખ થાય ત્યારે ઉપલી સમાજ સપાટીનું જે સરફેસ ટેન્શન છે એનું નામ કારણ શુદ્ધ પર્યાય છે, કે જ્યાંથી કેવળ જ્ઞાન છાટે છે. બહુ સરસ વાત હોય છે.